સ્પષ્ટપણે થાય એ માટે એને નય અને નિક્ષેપથી પણ સમજવું જોઈએ. નય અને નિક્ષેપથી શું કામ સમજવું જોઈએ? એકાંત આગ્રહ ક્યાંય થઈ ન જાય, કેમ કે બધા જ નય છે એ કોઈ અપેક્ષાએ છે. જેમ અહીંયા નય સમજાવ્યા, આપણે નયને આખું શાસ્ત્ર ન જાણીએ પણ સમજાવ્યું શું કે કોઈ એમ કે સોનું વરસે છે તો જાજા આવે, સોનું કંઈ વરસતું હશે? અપેક્ષા. નૈગમ નયની અપેક્ષા શું છે કે ખૂબ ઉત્કૃષ્ટ એને લાભનું કારણ થાય છે. પ્રભુ ઘરે પધાર્યા તો કે અમારે તો સોનાના મેં વરસા, તો કે જુઓ સોનાના મેં વરસતા હશે કંઈ, શબ્દો ઉપર જઈને પડ્યો રહીએ. પણ ત્યાં નૈગમ નહીં શું કહે છે કે ભાઈ આવી પ્રકારનું એને પ્રભુની પ્રતિમાની પૂજા કરવાથી કાંઈ નહીં થાય, એ તો પથ્થર છે. આ શબ્દ દીધો, એના દર્શન કરવાથી તારું શું ભલું થશે? અને પથ્થર છે એ પાછો જડ છે. આવો એકાંત પકડાઈ જાય અને મુક્તિના જે કારણો છે એ મુક્તિના કારણો ન સમજાય, એટલે જો એ વેદ સંવેદ્ય પદમાં જ ન આવે. કારણ શું કામ? એકાંતવાદી છે એને એકાંત જોઈ સમજે કે નૈગમ નહીંથી પ્રભુની પ્રતિમા પ્રભુ સમાન જ છે. જીન પ્રતિમા જીન સારખી, દેવચંદ્રજી મહારાજે જીનેશ્વરના સ્તવનમાં કહ્યું છે. એમ જીવ પણ જીનવર થઈને જીન થાય, તો એ નૈગમ નહીં એ અપેક્ષા છે, એક નય છે, એક પ્રકાર છે. જો નયનું જ્ઞાન એટલે એનાથી જો આશય ન સમજાય, હેતુ ન સમજાય, ભાવ ન સમજાય તો વસ્તુનું સ્વરૂપ સમજાશે નહીં, તો તમને પ્રતિમામાં ક્યારેય પ્રભુપણું દેખાશે નહીં. તો પછી બધી જ વસ્તુ તમને એમ થાય કે બધું સમાન જ છે. હવે તો નવકાર મંત્ર ગણ કે ફિલ્મનું ગીત ગાયમાં શું પહેરે? બધાય શબ્દો જ છે અને બધું જે છે એ બારાખડીમાં જ છે. તો એ નૈગમ નહીં એટલે એમાં વસ્તુમાં આરોપિત થાય છે, ઉપચાર કરાય છે. પ્રભુની પ્રતિમામાં પ્રભુનો ઉપચાર, સર્વજીવોને આપણે જ્યારે ખમાસણા દઈએ ત્યારે સર્વજીવોનો ત્યાં ઉપચાર થાય છે. કોઈ છે કે હાજર છે એની યારે વાત નથી. તો ઉપચારથી વસ્તુના સ્વરૂપને સમજવું. જ્ઞાનીની વાણી છે તો કે આ છાપું અને શાસ્ત્ર બે સરખા? તો કે ભાઈ શાસ્ત્રની અંદર જ્ઞાનીની વાણી છે એ જ્ઞાની સમાન છે, એટલે જ્ઞાની જ્ઞાન અને જ્ઞાનના સાધનો આ બધાનો આદર કરવો, ભક્તિ કરવી, આ એક પ્રકારનું મુક્તિનું કારણ છે. જો વેદ સંવેદ્ય પદના આધારે સમજવાનું કે બંધનું કારણ અને મુક્તિનું કારણ, એ મુક્તિનું કારણ છે. શાસ્ત્રનું બહુમાન એ મુક્તિનું કારણ છે. એવો સંગ્રહ નહીં છે. તો સંગ્રહ નહીંની અંદર શું છે કે એક વાતની અંદર સમગ્ર વાતનો સ્વીકાર કરવામાં કે સર્વ જીવને ખમાવું છું, પછી કોને બાદ કરવા? તો સંગ્રહ નહીંથી સર્વ જીવને ખમાવતાની સાથે તમામ જીવોનો ત્યાં સમાવેશ થઈ જાય છે. કેમ કે અભિપ્રાય ત્યારે એ છે, સર્વ જીવોની વાત કરવામાં આવે ત્યારે એમ કે આનું નામ લીધું, આનું નામ લીધું, આનું નામ લીધું, એ આખો શબ્દ સ્વભાવે, વ્યક્તિ સ્વભાવે. પણ જ્યારે સંગ્રહ નહીંનો ઉપચાર કરવામાં આવે ત્યારે શું આવે? તો કે તમામ આવે, સર્વ જીવ આવે, પછી એકેન્દ્રિય પણ આવે અને પંચેન્દ્રિય પણ આવે. એવી રીતે બધા જ જે કાંઈ સમુદાય છે એની અંદર હલકો, નાનો, મોટો, અભણ, નિરક્ષર, શ્રીમંત, દરિદ્ર બધા જ લોકોનો સમાવેશ ત્યાં. તો જીનેશ્વરની ભાષા કેવી છે? સંગ્રહ નહીંથી. તમે આખું વચનામૃત વાંચો એમ જીવ શબ્દ જ આવશે, ક્યાંય મનુષ્ય શબ્દ ઓછો આવશે. અને શાસ્ત્રમાં આત્મા જ શબ્દ આવશે. તો આત્મા કહેતા કોનો આત્મા? તમામ જે આ પદાર્થ છે, દ્રવ્ય ચૈતન્ય નામનો, જેમાં ચૈતન્યના આધારે જીવતો જે પદાર્થ છે, તો એવા આવે. લોકો આ પ્રકારની વાત કરે પણ જ્ઞાનીઓની ભાષા નહીં યુક્ત હોય છે. અને નહીંની અંદર એનો આશય સમજવાનો કે જૈન ધર્મ છે એ જીવ માત્રના સુખને માટે છે. જગતમાં કેટલાય ધર્મો એમ કે ભાઈ હ્યુમાનિટી માટે, માનવતા માટે, જો એ પરિમિત ધર્મ છે, મર્યાદિત છે, સંકોચિત છે, ખાલી માનવની વાત કરવી એ સંકુચિત છે. ત્યારે અહીંયા પ્રાણી માત્રનું હો કલ્યાણ, સર્વે સુખી ન સંતુ સર્વે સંતુ નિરામયા, કોની વાત કરી? ત્યારે આને આ વાત, જેને આવું દર્શન નથી એવા બીજા લોકો છે જે પશ્ચિમના કે વૈજ્ઞાનિક કે બધા સર્વેની વાત કરે ત્યારે માણસ પૂરતી જ વાત કરે, માણસથી આગળ એની વાત જાય નહીં. જો એને કહ્યું કે સાર્ક રોગ છે, એ રોગનું બિલાડીને કારણે છે, તો એમ કે જગતમાં જેટલી બિલાડીઓ એની મારી નાખો. એ માણસને માટે થઈને આખી જીવસૃષ્ટિનો સંહાર કરવો હોય તો પણ માનવતાના નામે કરે, અને પછી પાછો કહ્યું કે હ્યુમેનિટીથી વધારે કોઈ ધર્મ મોટો. આખી વાતને જ્યાં સુધી, મૂળ વાત જ્યાં સુધી ન પકડાય ત્યાં સુધી જ્ઞાનીના વચનનો આશય પકડાતો નથી. અને જુદા જુદા શબ્દો ઘણીવાર આપણને એમ થાય, હું એવું ધર્મ બ્રહ્મ માનતો નથી, આપણે તો માનવતા ધર્મય સૌથી શ્રેષ્ઠ છે. બેવકૂફ, તું જૈન નહીં થાય તો માનવતા તો તું નિકૃષ્ટ થયો, માનવતામાં તો તું હેઠો ઉતરો. જો તું જૈન હતો, તું જૈન હતો તો તને જંતુ માત્રના હિતનું કલ્યાણ તારા હૈયે વસ્યું હતું. અને હવે તું એમ કહેશ કે હું ધર્મ બર્મ માનતો નથી અને પ્રગતિશીલ છું ને હું માનવવાદી છું અને માનવતા એ જ સાચો ધર્મ છે, તો સમજી લેજે કે તું નીચો ઉતરો છો. તે કાંઈ એમાં પ્રગતિ કરી છે, તું કાંઈ વિશાળ થયો છું એવું નથી. સમજાય છે વાત? હા, તો માનવથી હિન્દુ શ્રેષ્ઠ છે, હિન્દુથી જૈન શ્રેષ્ઠ છે. માનવથી હિન્દુ શ્રેષ્ઠ છે, માનવતાથી હિન્દુત્વ શ્રેષ્ઠ છે, હિન્દુત્વથી જૈનત્વ શ્રેષ્ઠ છે. કારણ કે જૈનત્વની અંદર જગતના કોઈ જીવનું અશુભ કે અહિત એ વિચારાતું નથી, એના ભોગે કંઈ થઈ શકે જ નહીં. જે કંઈ થતું હોય એ પાપ જ છે એમ સ્પષ્ટ કહ્યું છે. પાપનું એક વ્યાખ્યા હોય તો એ જ છે કે જીવરાશિમાંના કોઈ પણ જીવ પ્રત્યે આસાતના, વિરાધના, પરિતાપના, કિલામણા, દોભવણી, આ જે કંઈ થયું એ પુણ્ય નથી, પાપ છે. થઈ શકે ન થઈ શકે યતના રાખવી, ઉપયોગ રાખવો, પશ્ચાતાપ લેવો, આલોચના કરવી, ક્ષમાપના માગવી, એ બધું પછીની ક્રિયા છે. મૂળ આને કંઈ સંમતિ કોઈ આપી. જુઓ, જીવ રાશિ પ્રત્યેનું જૈન દર્શનની આ ગમન સંગ્રહ નહીંથી તમામ જગતના જીવો જે યોનિને પ્રાપ્ત હોય, જે એની ઇન્દ્રિયો હોય, જે એની ગતિ હોય, જે એની અવસ્થા હોય માન્ય છે. નિગોદના જીવનું પણ કલ્યાણ ઈચ્છનાર હોય તો જૈન દર્શન છે. આથી જગતમાં, કેમ કે ધર્મ તો ચેતનની અપેક્ષાએ છે, બાકી તો જડ છે, જડ આયરે શું ધર્મ કરવાનો છે? જળ સાથેના વ્યવહારમાં શું ધર્મ કરવાનો છે? જ્યારે ધર્મ થાય છે ત્યારે ચેતન સાથેનો જીવનો વ્યવહાર છે એ ધર્મની અંદર આવે છે. તો એ જે ધર્મ છે એની સૂક્ષ્મતા, આથી વધારે સૂક્ષ્મતા કયા દર્શનમાં આપણે જોઈ શકીએ? સંગ્રહ નહીં, વ્યવહાર નહીં. વ્યવહાર નહીંથી આ રીતે, જેમ કે શેઠના છોકરાને, શેઠ રાજાના છોકરાને, તો આવી રીતે ગર્ભકાળથી તીર્થંકર પ્રભુને પણ તીર્થંકર છે. અને મહાવીરની ગ્રસ્થાશ્રમની ચર્યામાં પણ એ તેમ જ કે ભગવાન મહાવીર, ભગવાન મહાવીરે અંગૂઠો કંપાવન કર્યો અને મેરુને કંપિત કર્યો, ત્યાં પણ એને એનું ત્રિલોકનાથ ભગવાનનું સામર્થ્ય એના બાળ સ્વરૂપમાં પણ એ જ દેખાય છે. એની બધી તમામ અવસ્થામાં એ ભગવાન જ છે. કૃપાળુ દેવે કહ્યું કે જ્ઞાની અભિન્ન જ છે, જ્ઞાની પ્રત્યે અભિન્ન દ્રષ્ટિ રાખવાની. જ્ઞાની વ્યવહારમાં અભિન્ન છે, સંસારમાં અભિન્ન છે, વેપારમાં અભિન્ન છે, અને એકાંતમાં છે તો એ અભિન્ન છે. સર્વ અવસ્થાની અંદર જ્ઞાની જ્ઞાની જ છે, બહાર એ ઉદયગત વ્યવહારને કારણે દેખાય છે, બાકી જ્ઞાનીનું સર્વ સ્વરૂપ જ્ઞાની જ છે. એટલે એક જગ્યાએ કહ્યું કે અમે તો જન્મ ધારણ કર્યો ત્યારથી અજ્ઞાનપણું તો સંભવતું જ નથી. હવે આપણે ભાજ ભેદ પાડીએ જ્ઞાનીના, આ જીવ જ્ઞાનીમાં ભેદ દ્રષ્ટિ રાખે, જ્ઞાની પ્રત્યે અભિન્ન ભાવ. એક પત્રનો મથાળો જ્યાંથી શરૂ થાય છે કે જ્યાં સુધી જ્ઞાની પ્રત્યે અભિન્ન બુદ્ધિ ન થાય ત્યાં સુધી જીવ આ માર્ગને પામતો નથી. તો એ તીર્થંકર છે એ પછી એને પછી ભેદ નથી કે શું આ તીર્થંકરે પછી મહાવીર સ્વામીએ લગ્ન કર્યા યશોદા સાથે, તને નડ્યું? હા નડ્યું, તારું અજ્ઞાન એટલું બધું છે કે તું મહાવીરને ભેદ દ્રષ્ટિથી જીવે છે. પણ જેને આ વ્યવહાર નહીં છે એ પૃથક્કરણ કરીને કે જે અવસ્થા હશે એમાં મહાવીર તો મહાવીર જ છે. તો શું થાય કે બંધનું કારણ અને મુક્તિનું કારણ, તો એ મહાવીર પ્રત્યે એનો જન્મ છે એ પણ મારા કલ્યાણનું કારણ છે. મહાવીરનો જન્મ છે એ પણ મારા, એની પ્રત્યેક ચર્યા છે, સંતની પ્રત્યેક ચર્યા પછી વ્યવહારની હોય તો પણ જીવના કલ્યાણનું કારણ છે. આવી દ્રષ્ટિ, આ વ્યવહાર નહીં છે એટલે વ્યવહાર નહીંને પણ શાસ્ત્રકાર કહે છે આ માનસો નહીં ત્યાં સુધી તમને પરમાર્થના બંધના અને મુક્તિના કારણ સમજવું છે. વેદ સંવેદ્ય પદ અને મૂંઝવણ થાય છે જીવ પોતાની માન્યતા આનો આશય સમજ્યા વિના, નહીંથી શું આશય છે સમજ્યા વિના પોતે પોતાની માન્યતાથી પકડ કરી લે, આગ્રહ કરી લે, આમ જ હોય હઠ કરી લે અને એને કારણે એ બંધ અને મુક્તિના કારણે ખોટા સમજી લે. એક નહીંથી શાસ્ત્ર રચાય એમાં શું થાય, બધા નહીંનો નિષેધ થાય. એ નિષેધ થતાં કલ્યાણના કેટલાય સાધનો છૂટી જાય. કેટલાય સાધન, જેમ કૃપાળુદેવે કહ્યું કે પ્રતિમા છે એ ધ્યાનનું કારણ અને સ્વરૂપનું સાધન છે. જો હવે જે નહીં વાળા આવેલા કે ના ના આત્મા કયા પ્રતિમામાં નથી, કેટલા સાધન છૂટી ગયા કે મોટામાં મોટું આલંબન જે જીવને હતું એ આલંબન તૂટી ગયું. કારણ કે આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન જીનપદથી દર્શાવ્યો તે હ સ્વરૂપ પ્રકાર. આ જીનપદ છે એ વ્યવહારનું પદ છે, જીનપદ છે એ વ્યવહારનું પદ છે. કોઈ કે વ્યવહાર ખોટો છે, નિશ્ચય તો આત્મા જ છે ને આત્માને આવું કોઈ પદ નથી નથી. અને એમાં સહેલી અઘરી પછી પેલા તો નિષેધ થઈ જાય છે. એ તર્ક આવે છે પછી પોતાની વાતને પુષ્ટ કરવા માટે, તર્ક નહીં પેલા તો દરેક વસ્તુ સતરૂપે જ છે. એ વાતનો સ્વીકાર તો જ થાય કે જો આવી વ્યવહાર દ્રષ્ટિ પણ હોય તો, અને જીન શાસનની મહત્તા હોય તો એ જ છે કે એને વ્યવહાર દ્રષ્ટિ અને પરમાર્થ દ્રષ્ટિનો સમન્વય અને સંધિ કરી છે. વ્યવહારની કોઈ વાતને ઉઠાપી નથી, નિશ્ચયની કોઈ વાતનો અનાદર કર્યો નથી. કૃપાળુદેવે તો આત્મસિદ્ધિમાં એક સાદું સમાધાન આપી દીધું કે નિશ્ચય વાણી સાંભળી સાધન તજવાનો, નિશ્ચય રાખી લક્ષ્મણ સાધન. સાધન કરવા એ વ્યવહાર છે. પ્રતિક્રમણ કરવું, સામાયિક કરવી, ગુરુવંદન કરવું, ભક્તિ કરવી, તીર્થયાત્રા કરવી, દેવ દર્શન કરવા, વ્રત નિયમ કરવા, આ બધા વ્યવહાર છે. જે તને યોગ્ય લાગે એ કર, તારી આત્મશુદ્ધિમાં જે તને અનુકૂળ લાગે, પૂજા કરવી, જાપ કરવા, ધ્યાન કરવું, આ બધા વ્યવહાર છે. પણ વ્યવહારને છોડાય નહીં, પણ વ્યવહાર નિશ્ચયના લક્ષ્ય કરાય કે જે કરવું છે તે મારા આત્માના મુક્તિ માટે કરવું છે. જો એનો લક્ષ્ય બંધાઈ ગયો, લક્ષ્ય શેનો થયો, મુક્તિનો, મુક્તિનો લક્ષ્ય થયો એટલે હવે કોઈ સાધન મુક્તિના લક્ષ્ય તરફ લઈ જાય એના માટે એને અનાદર નથી, એના માટેનો એને નકાર નથી. કોઈ એમ કે જળ છે ભલે જળ રહ્યું, નકાર નથી. એક હોય એ ત્રણ કાળમાં પરમાર્થનો પંથ અમે જાણીએ છીએ, નિશ્ચય એક જ છે. પણ પ્રેરે તે પરમાર્થને તે વ્યવહાર સમજ, એ પરમાર્થ તરફ લઈ જતો કોઈ પણ વ્યવહાર હોય એ અમને તો માન્ય છે. જો આ દ્રષ્ટિ બંધ અને મુક્તિ વેદ સંવેદ્ય પદમાં જીવ આવતો નથી એટલે સંકેત થતું નથી. જ્ઞાન ઘણું છે પણ એકાંતિક છે, ખ્યાલ આવે છે? એનું જ્ઞાન એટલું બધું છે, એનું બહુ સૂક્ષ્મ છે પણ એકાંતિક છે. જાણે અજાણે કેટલી વાતનો કેટલાય કારણોનો એ નિષેધ કરે છે અભિપ્રાયથી આશયથી, અને નિષેધ કરવાને કારણે એવા કારણો એ ક્યારેય આચરી શકતો નહીં, તો આચરે તો કદાચ એનું કલ્યાણ થઈ જાય. એટલે કે છે એને આ રુજુસૂત્ર નયની અંદર પણ જે એ જે જે પ્રમાણે જે સ્થિતિ પ્રાપ્ત થાય એને જ, એટલે ઘણા રુજુસૂત્ર નયથી જ વાત કરે અને વ્યવહાર નીતિ નિષેધ કરે. રાજા થાય ત્યારે જ રાજા કેવો, તીર્થંકર થાય ત્યારે જ તીર્થંકર કેવો, આ રુજુસૂત્ર નયની ભાષા છે. શબ્દ નહીં, શબ્દનો ભેદ કર્યા કરે. શું કહે છે કે 24 તીર્થંકર હોય તો પાછા કે ના 23 તીર્થંકર, એક તીર્થંકરી. શેના ઉપર ગયા? શબ્દ ઉપર. એટલે લિંગ આવે, વર્ણ આવે, વ્યાકરણ આવે, વ્યુત્પત્તિ આવે, ક્રુદંત આવે, ધાતુ આવે, એ ભાષણ કરતા હોય સ્વાધ્યાયની, આમાંથી જ નિવારણ ન થાય કે આ શબ્દ અહીંયાથી આવ્યો ને અહીંયા આમ હતો, આ ભાષામાં હતો, પાલી ભાષામાં વાગ. મુખને લપાવે શું કેવું છે એનો આશય સમજાવ, બંધનું કારણ કે મુક્તિનું કારણ એ સમજાવ. અમારે કાંઈ ભાષાના ક્લાસ એટેન્ડ કરવાના છે? શબ્દ નહીં ની અંદર પડે. આ શબ્દો છે ને 8 અર્થ થાય છે, આના 14 થાય છે, આના હિતાવી થાય છે, આના 12 થાય છે, ને આ જગ્યાએ આટલા કીધા છે, ને આ જગ્યાએ આટલા કીધા છે, ને માંડે ડિક્શનરીની જેમ બોલવા. પણ ડિક્શનરીનું નોલેજ એ જ્ઞાનની ધારાનું નથી, સેવન નથી. અને પછી આપણે કે આહા શું જ્ઞાન છે, કેટલું બધું મોઢે છે, તો કે છે, પણ વાત જુદી છે. એટલે વંચિત રહી જાય છે. વેદ સંવેદ્ય પદની વાત આવતી, હવે એ વાત જો એમાં આવે નહીં તો જીવને પકડાય ક્યાંથી? તો જીવનું કલ્યાણ સેવા છે? આહા અને ઓહોમાં છે? જીવનું કલ્યાણ, જીવને તો અનુભૂતિ થાય કે હું પામ્યું, મને આ વાત પકડાઈ, આ મારી માન્યતા હતી ખોટી હતી, હું ખોટે ખોટો આવી પ્રકારનો બંધ હતો, આ તો મારે અવરોધ થઈ જાત, છેટું પડી જાત મુક્તિને, ને મારે આવી વાતમાં જ હું પડ્યો. પંચ પરમેષ્ઠી છે, બાહ્ય તત્વ છે, તું નથી. પંચ પરમેષ્ઠીનું તારે કાંઈ કામ નથી. ને પાછો પછી બોલ્યો, પંચ પરમેષ્ઠી એમ કહે કે તું મારાથી દૂર રહ્યો જા. શું બોલવાનું, બેફામ શું માંડ્યું છે? આ તો આ કોઈ કેનાર નથી, એને હાથ જલીને ઉતારી મૂકવું છે પાઠ ઉપરથી, એટો ઉતર, તું બહાર જઈને બોલ. હવે એની એકાંત. તો પંચ પરમેષ્ઠીનું કામ સંસારીઓને છે, સંસાર જેને વધારવો છે, ભવાભી નંદી છે, એને પંચ પરમેષ્ઠીનું કામ છે. તમે એમ કહો કે પંચ પરમેષ્ઠી એમ કહે છે કે તું મારી પાસે શું કામ આવ્યો, તારામાં જ બધું પડ્યું છે. પણ એ બધું પડ્યું છે પણ એ આત્મ સ્વભાવ અગમ્ય તે અવલંબન આધાર જીન પદથી દર્શાવ્યો તે સ્વરૂપ. આ જીન પદને પહેલાં તું સમજી લે તો સદગુરુના ઉપદેશમાં સમજાય ન જીન રૂપ, સમજાવણ ઉપકાર શો સમજે જીન સ્વરૂપ. તું સમજીશ તો જીન સ્વરૂપ થાયશ, જીનને નહીં સમજશ તો જીન સ્વરૂપ થાયશ કેવી રીતે? જીનનો નકાર જ કરીશ તું કે જીન છે એ પર છે. હવે એ તો તર્કથી સાચું છે, એટલે આ પ્રમાણે જે શબ્દ નહીં પછી સમધી રુદ્ધ નહીં, કે જે પ્રમાણે શબ્દની વ્યુત્પત્તિના અર્થને જ માન્ય કરે બાકીનાને ન કરે, તો એ વ્યુત્પત્તિ ને ક્રુદંતને એ જ બધું સમજવાનું. પછી એ ચોપડી વાંચતો હોય તો પછી એ ચોપડીમાંથી શું વાત હતી, ને કૃપાળુ દેવનું પચનામૃતનું શું વાક્ય હતું, ને આને શું સમજાવ્યું એ ખબર ન પડે પછી કે શરૂ ક્યાંથી કર્યું હતું આપણે. આખો સ્વાધ્યાય પૂરો થાય પછી કે આપણે ક્યાં હતા, આપણે ક્યાંય હતા નહીં, ક્યાંય ગયા નહીં, ક્યાંય પહોંચ્યા નથી, આપણે જ્યાં હતા અહીંયા ત્યાં. શ્રાવક જો આવી પ્રકારનો અભ્યાસ કરે તો જ શ્રાવકને ખ્યાલ આવે, નહીં તો અત્યારે આ ગુરુઓની વણઝાર હાલી છે એમાં ખબર ન પડે કે આ ખરેખર આ માર્ગબોધક. અહીંયા તો બધા જ જીવો મિથ્યાત્વ ગુણસ્થાનકમાં છે, એને વેદ્ય સંવેદ્ય પદમાં મૂકવાના છે, પછી સાધુ પદમાં આવશે. પંચ પરમેષ્ઠીના પાંચ પદમાં જીવ આવે છે, આ એની કલ્યાણ યાત્રા છે, આ એની મંગલ યાત્રા છે. પણ એ યાત્રા પહેલાં એને પગ મૂકવાનો છે, એને પદ પ્રાપ્ત કરવાનું છે. કયું પદ? એ વેદ સંવેદ્ય પદ. એટલે શું? તો કે બંધનું કારણ શું અને મુક્તિનું કારણ શું. આજ સુધી સંસારના સુખ અને સંસારના દુઃખ એના ઉપરની એની સમજણ ઘણી સરસ હતી, પાવરફુલ, કે સંસારમાં શું સુખના કારણ છે અને શું દુઃખના કારણ છે. પૈસો એ સુખનું કારણ છે, કોઈને પૂછવા જવું પડે? પૈસો એ સુખનું કારણ છે, કોઈને પૂછવા જવું પડે અને કોઈને સમજાવવો પડે? એ બધાએ જાણે, નોન નિશાળે ગયો એ જાણે કે ખિસ્સામાં પાંચ પૈસા હોય તો કંઈક બધી વસ્તુ લેવા, પણ સંસારના સુખની વાત છે એની, અને એ સાચો જ છે, કોઈ ખોટો નથી. પીડા છે એ દુઃખનું કારણ છે. દેહ પીડા જેવી કોઈ પીડા નથી. કરોડો રૂપિયા પીડા હોય પણ દેહમાં પીડા હોય તો સમજી કે આના જેવી તો કોઈ દુઃખનું કારણ નથી. એના કરતાં પૈસો ન હોય તો સારું સારું, એને પહેલું સુખ તે એને બધી ખબર છે. એટલે એ કહે છે કે એને કાંઈ શીખવવાની જરૂર નથી. જે એને નથી જાણતો એ વેદ્ય સંવેદ્ય પદ. એ વેદ્ય પદ એટલે કે મુક્તિના કારણ અને બંધના કારણ, અને એનું સંવેદન એટલે નયથી નિક્ષેપથી પણ એનો ભાવાર્થ, એનો આશય, એનો હેતુ, એનું રહસ્ય, એનો મર્મ એ જ છે. આશય સાથે ચાલી, આનંદ ગંજીએ કહ્યું કે ભાઈ તું કેમ આ કરસ, તું આશયથી ચાલો, જ્ઞાનીઓના આશયથી ચાલો. ભાષા બદલાય, વ્યાકરણ બદલાય, નિયમો બદલાય, ગ્રંથોની સ્વરૂપ બદલાય, બધું બદલાય, પરંતુ આશય બદલાતો નથી. એટલે ક્યારેય કોઈ વસ્તુની પકડ કરીને ચાલશો તો એ બધું પરિવર્તનશીલ છે. ભાષા છે, અરે એકને એક શબ્દનો અર્થ 50 વર્ષ પહેલાં થતો હતો અને આજે થાય છે, એમાં ફરક છે. એ જ શબ્દ શબ્દ એમને એમ રહી ગયો પણ એનો અર્થ બદલાઈ ગયો, ફરી ગયો. ડિક્શનરીને એની એડિશન બહાર પાડવી પડે કે હવે આ અર્થ બદલાઈ ગયો છે. તો જીવને આશય જે છે એ ક્યારેય બદલાતો નથી. એના ઉપર એને વેદ્ય સંવેદ્ય પદમાં મુક્તિ અને બંધનું કારણ ન જાણે ત્યાં સુધી જીવનું સંસારનું પરિભ્રમણ અટકતું નથી. અને એ ન જાણતો હોય જો નહીં નિક્ષેપથી, તો થાય છે એવું કે એ ભાવથી કંટાળ્યો હોવા છતાં મુક્તિને પ્રાપ્ત નથી કરી શકતો, કારણ કે એને આ રીતની અનેકાંત દ્રષ્ટિ અને સ્યાદવાદ એ તો શૈલી છે લેખનની અને કથનની. જ્ઞાનીઓના બોધની શૈલી છે એ સ્યાદવાદની શૈલી છે, અને જીવને સમજવાનું છે એ અનેકાંતથી સમજવાનું છે કે જે કંઈ કહેવામાં આવ્યું છે એ સ્યાદવાદથી કહ્યું છે, એટલે કે અપેક્ષાથી કહ્યું છે, એટલે મારે સમજવાનું છે એ એકાંતે સમજવાનું નથી. ખ્યાલ આવે છે? કહેવાની શૈલી અને લેખનની શૈલી સ્યાદવાદ છે. સ્યાદવાદ એટલે જે કહ્યું છે ત્યારે બીજી વસ્તુ પણ વિદ્યમાન છે પણ બધી એકસાથે કહેવાતી નથી કે લખાતી નથી, કહેવામાં અને લખવામાં ક્રમ પડે છે, અને જે ચિત્તમાં છે એ તો અક્રમ છે, એને બધો જ ખ્યાલ છે. આ હોલની અંદર કેટલી વસ્તુ છે તો પછી એક પછી કઈ પડે? જ્યારે હું કહું કે હા હા અમે મંદિરે ગયા હતા, શું ચિત્રપટ છે, ઓલો કે તને પંખા નો દેખાણ, અરે પંખા નથી એમ મેં કીધું. મારે જે વાતને પ્રાધાન્ય કરવાનું હતું એ કહ્યું કે ચિત્રપટ બહુ સરસ, દર્શન કર્યા બહુ મજા આવી, પણ પંખાય હતા, થાંભલા હતા, શેત્રંજી હતી, બધું હતું, પણ એ સમયે જે હતું એ કહ્યું. તો મેં એક વાત કીધી, એનો મતલબ બીજી વાત નથી એવું મેં કીધું નથી. એમ જ્ઞાનીને કહે છે કે આ સ્યાદવાદની શૈલી છે કે અપેક્ષાએ છે. એ અપેક્ષાએ છે ત્યારે સમજવું હોય એણે પણ શું સમજવાનું કે એણે માત્ર શું છે એની અધિકતા કહી છે, બીજાનો નિષેધ કર્યો નથી. એમ જ્ઞાનીઓના શાસ્ત્રો આપણે સમજવા જોઈએ કે જ્ઞાનીઓએ જ્યારે આ વાત મૂકી છે ત્યારે એક વાતની પ્રધાનપણે, મુખ્યપણે અને અન્ય વાત ગૌણપણે કીધી છે, પણ બધી જ વાત ત્યાં અપેક્ષિત છે, માટે એકાંત ગ્રહણ કરાય નહીં. આ શ્રોતાનો ધર્મ છે, આ શ્રોતાનો ધર્મ છે. એટલે કહે છે કે વેદ સંવેદ્ય પદ જો સમજે પણ શ્રોતાના ધર્મથી સમજે. શું રીતે સમજે? તો કે એમાં જે નહીં હોય એ નહીંની અપેક્ષા પ્રમાણે સમજે. અને પછી વાત કરી છે નિક્ષેપાની, કે વસ્તુને સમજવા માટેના જે નિક્ષેપા કીધા, નામ, નામ હોય આપણે કીધું ને કાલે ધનસોખ 5 રૂપિયા માગવા આવ્યો હતો, તો નામમાં વસ્તુનો ગુણ એના પ્રમાણે જે અભિપ્રેત છે એ વસ્તુ હોય અને ન પણ, અહીંયા ભજના છે. ખરેખર ધનવાળો હોય એ ધનસુખ હોય અને નિર્ધન હોય એ પણ ધનસુખ હોય. તો એને તો ઓળખવા માટે અને આદાન પ્રદાન કરવા માટે એનું નામ છે. આ નામ નિક્ષેપ છે. નામ નિક્ષેપથી વસ્તુ છે, પણ સ્થાપના નિક્ષેપ, સ્થાપનામાં શું છે? તો જે વસ્તુ અત્યારે હાજર નથી પણ એની પ્રતિકૃતિ, પ્રતિકૃતિ કરીને ઉપચારથી એની સ્થાપના કરવામાં આવે છે કે આ સ્થાપના છે, કે આ દાખલા તરીકે આ પ્રતિમા છે, આ પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમા છે, આ આદેશ્વરની પ્રતિમા છે, એમ અહીંયા સ્થાપના થાય છે. કોઈ ઘરની અંદર પણ એમ કે આ માતાજીના સ્થાન, બીજા સ્થાન, આ બધામાં શું થાય છે? સ્થાપના થાય છે. એટલે એનું ચિત્રપટ, એની પ્રતિમા, એના આકારનું કોઈ ને કોઈ સ્વરૂપ, આકારનું કોઈ ને કોઈ સ્વરૂપ. કેટલી જગ્યાએ કેટલા આકાર છે? શિવલિંગનો આકાર છે, ઓલા માતાજીની મઢની અંદર જુઓ તો ફણાનો આકાર, લોટાનો આકાર, અનેક પ્રકારના આકારથી વસ્તુને ઉપચારથી સ્થાપના. એ સ્થાપના કરે છે ત્યારે શ્રીફળ મુક્તો હોવા છતાં પણ એ એમ સમજે કે હું માતાજીની સ્થાપના કરું છું. તો ત્યાં એ શું છે? તો એની પાછળ એની, એનું પૂતળું છે વગેરે જે છે એ સ્થાપના છે. નિક્ષેપ કેવો છે? સ્થાપના. તો આપણે પણ જ્યારે જીન પૂજા કે આ ચિત્રપટની ઉપાસના કરીએ છીએ કે આ પરમ કૃપાળુ દેવ છે, તો કયા ક્ષેપથી? સ્થાપના નિક્ષેપથી. સ્થાપના નિક્ષેપ છે. દ્રવ્ય, દ્રવ્ય એટલે એનો આગળ પાછળનો જે કંઈ એનો ભાવ જે છે એની આગળ પાછળનો. તીર્થંકર અથવા મહાવીર, તો મહાવીરની જ્યારે આપણે ભક્તિ કરીએ, પૂજા કરીએ, તો મહાવીર અત્યારે છે, તો મહાવીરનું તો ત્યારે શું કરે છે કે મહાવીર નામ એ એની પર્યાય હતી. તો એ પર્યાયને આપણે કેન્દ્રમાં રાખીને સમવસણમાં બિરાજમાન આદેશ્વર ભગવાન, તો અત્યારે આદેશ્વર ભગવાન સમવસણમાં બિરાજતા નથી, સમવસણ પણ નથી. પણ દ્રવ્ય નિક્ષેપથી એની પૂર્વ અવસ્થા, એ જે એણે સિદ્ધપદ પ્રાપ્ત કર્યું એની પૂર્વ અવસ્થા છે, એ પૂર્વનો ભાવ, મહાવીર સ્વામીનો ભાવ. આજ અહીંયા ત્યારે એણે ઓલાને શિશુ પાયું હતું, પણ ત્યારે ક્યાંય મહાવીર હતા? મહાવીર શબ્દ નહોતો ત્યારે, તો પણ એનો પૂર્વભાવ અને પશ્ચાત ભાવ, એ બધો જ એની જે અંતિમ જે અવસ્થા છે જેને આપણે આદર પૂજનીય શ્રદ્ધાનીય કરીએ છીએ એની સાથે જોડીને એની તમામ વ્યવસ્થાને આપણે એની સાથે જોડીએ, તો કારણ કે આપણે કેની ઉપાસના કરીએ છીએ? એ દ્રવ્યની. એ દ્રવ્યની પર્યાય ગમે તે હોય, નૈસારની પર્યાય હોય, રાજકુમારની પર્યાય હોય, સિંહની પર્યાય હોય, કે મહાવીરની વર્ધમાનની પર્યાય હોય, તો એ બધી જ પર્યાયો એને આપણે ભગવાન મહાવીરની પર્યાય, એ મહાવીરની પર્યાય પણ સિદ્ધાત્માની પર્યાય થઈ. તો એની આ એક દ્રવ્યની જુદી જુદી બધી જ પર્યાયો ત્યાં આગળ પાછળની એને એવી અર્થની અંદર લેવાય છે, એવી ભાવની પૂર્વાપર અવસ્થા એ દ્રવ્ય નિક્ષેપા કહેવાય છે. તો નિક્ષેપાથી તમે કોની ઉપાસના કરો છો? તો આપણે કંઈક અમે સિદ્ધ ભગવંતની કરીએ છીએ, તો સિદ્ધ ભગવંતને કાંઈ પ્રતિમા હોય, એને આકાર હોય તો ન હોય, પણ એને પર્યાય હતી અમને ખબર છે. પાર્શ્વનાથ એને નાગની ફેણ, એને જે ધર્મેન્દ્ર હતા એને એની કૌશક અવસ્થાની અંદર એને ફેણનું છત્ર કરેલું. તો અમે જ્યારે એનો નમસ્કાર કરીએ છીએ ત્યારે અત્યારે પાર્શ્વનાથને પાર્શ્વનાથ નામે વયું ગયું છે, સિદ્ધ પરમાત્મા છે, છતાં પણ એની એ જે દ્રવ્ય છે પાર્શ્વનાથનું, એ દ્રવ્યની આ પૂર્વ અવસ્થા છે. અને એ પૂર્વ અવસ્થામાં કયો સર્ગમાં છે? કમઠનો ઉપસર્ગ ચાલુ છે અને ધર્મેન્દ્રની સેવા પણ ચાલુ છે. અને એ અવસ્થાને અમે ભજીએ છીએ. કેમકે એ અવસ્થા ક્યારેક ધ્યાનનું કારણ બને છે, એ અવસ્થા ક્યારેક સ્વરૂપની સ્થિરતાનું કારણ બને છે. અત્યારે હું પાર્શ્વનાથ વિચારવા જાઉં તો પેલા પાર્શ્વનાથ નામ જ મારે ભૂલવું પડે, હવે કેનો વિચાર કરવો? ત્યારે કહે છે કે દ્રવ્ય જે નિક્ષેપ છે એ દ્રવ્ય નિક્ષેપથી પણ આરાધન થઈ શકે છે. દ્રવ્ય નિક્ષેપથી, અને દ્રવ્ય નિક્ષેપથી પણ આરાધન કેનું થાય છે કે જે દ્રવ્ય છે એની કોઈ પણ પર્યાયનું આરાધન કર્યું પણ એ દ્રવ્યનું જ આરાધન થાય છે, અને ભાવ નિક્ષેપથી એનું જે કંઈ ખરેખર સ્વરૂપ છે તે અરિહંતની હું આરાધના કરું છું. જો અરિહંતમાં કોઈ નામ છે? જો જૈન દર્શનમાં બધી જ વસ્તુ છે. વિતરાગ ભજો, વિતરાગ ભજો, તું કેની વાત કરે છે ભાઈ? તાર દેવ કયો? અરે તું તો વિતરાગ વિતરાગ કર્યા કર. અરે જેટલા આત્માઓ વિતરાગ થઈ ગયા એ તમામના નામ, તમામની સ્થાપના, તમામનું દ્રવ્ય આવી ગયું. જો ભાવ નિક્ષેપ, અરિહંત પદ, અરિહંતમાં બીજામાં બીજાનો સમાવેશ ન થાય, કૃષ્ણમાં કૃષ્ણનો જ થાય, વાસુદેવમાં વાસુદેવનો જ થાય, શંકરમાં શંકરનો જ થાય. અહીંયા તો વિતરાગ કહેતા, અરિયંત કહેતા, આચાર્ય કહેતા, ઉપાધ્યાય કહેતા, યશોવિજય આવે ને બીજા ન આવે, અને સાધુ કહેતા સર્વ આવે. તમે જુઓ આખો જૈન ધર્મ ભાવ ધર્મ છે. આટલા આટલા જિનેશ્વરો થયા છે, નામ છે, ખબર છે, આ થયા છે, છતાં પણ પાછું એક નિક્ષેપ એવો આવ્યો છે, ભાવ નિક્ષેપ. એ ભાવ નિક્ષેપમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ આ પાંચ, આ જ મહામંત્ર, આ જ 14 પૂર્વનો સાર, આ જ શાશ્વત મંત્ર. કારણ કે આ ભાવ નિક્ષેપની અંદર બધા જ નિક્ષેપોનો, આવી ઉત્કૃષ્ટ દ્રષ્ટિ જ્યારે હોય ત્યારે એ કહે છે એને વેદ સંવેદ્ય પદ કેવું તૈયાર થાય એના જીવનની અંદર. મારી મુક્તિનું કારણ તો અરિહંત છે, મારી ઉપાસના એ વિતરાગની છે. તો એ પણ આખી એમાં વિતરાગ કહેતા વિતરાગી અવસ્થા પ્રાપ્ત કરેલ તમામ જીવોની છે. આવી રીતે સુખબોધની સૂક્ષ્મતા, આપણે વાત આવી હતી કે આ બધા કારણો કયા, એ સૂક્ષ્મતા સ્થૂળ દ્રષ્ટિએ કીધી હતી, અને સૂક્ષ્મતા આ વેદ સંવેદ્ય પદમાં સૂક્ષ્મતા આવે છે. જો વેદ સંવેદ્ય પદ નહીં હોય તો બોધની સૂક્ષ્મતા ક્યારેય પણ આવશે નહીં. અને બોધ હંમેશા સૂક્ષ્મતાથી સમજવો જોઈએ, અને ધર્મનું આચરણ સ્થિરતાથી કરવું જોઈએ. બોધની સમજણ સૂક્ષ્મતાથી કેળવવી જોઈએ, અને ધર્મનું આચરણ સ્થિરતાથી કેળવવું જોઈએ. આચરણમાં સ્થિરતા અને સમજણમાં સૂક્ષ્મતા, આ આખો સાધકનો માર્ગ છે, એના સૂત્ર છે. કે એને આરાધના સ્થિરતા, આત્મસ્થિરતા જે વાત મૂકી કૃપાળુ દેવે, અને અહીંયા પણ આપણે પત્રોમાં હમણાં સ્થિરતાના પત્રો ચાલે છે, બધું લગભગ સાથોસાથ ચાલ્યું જાય છે. સ્થિરતાની વાત ચાલી કે આ સ્થિરતા જોઈએ, મન વચન કાયાની પણ કે જે સ્થિરતા જોઈએ, યોગની સ્થિરતા જોઈએ, ધર્મનું આચરણ સ્થિરતાથી છે. અને ધર્મનું આચરણ સ્થિરતાથી ત્યારે જ થાય કે ધર્મની સમજણ સૂક્ષ્મતાથી, અને એ સૂક્ષ્મતાપૂર્વક સમજણ આવે તે જ ખરેખર જીવનમાં ધર્મ આચરી શકાય છે. અને એ ક્યારે આવે છે? વેદ સંવેદ્ય પદ. અને એ વેદ સંવેદ્ય પદ એટલે મુક્તિના અને બંધના કારણો જેમ છે તેમ યથાર્થપણે એની સમજણ આવે, નયથી પર થઈને, આશયથી નયાતીત. બધા જ નયનો હેતુ આત્માને મુક્ત કરવાનો છે, માટે નયની ગૂંચવણમાં ક્યાંય સપડાવવું નહીં. નયથી કોઈ વાત કીધી હોય તો એ નયથી વાત કીધી હોય તો એટલા પૂરતી એકાંગે ગ્રહણ કરવી નહીં, પરંતુ એની સમગ્રતાએ એના આશયને પકડીને ચાલવું, આ વેદ સંવેદ્ય પદ આ અને એની યોગ્યતા. એ પદમાં એ પહોંચ્યો, એ પણ પદ છે, જેમ પંચ પરમેશ્વરી પદ છે એમ એના પહેલાંનું પદ, સાધુ પદ એ સંકેતનું પદ, એના પહેલાંનું પદ છે વેદ સંવેદ્ય પદ છે, એને કૃપાળુદેવ મુમુક્ષુ પદ કહે છે. એને કૃપાળુ દેવે મુમુક્ષુ પદ કીધું છે. આ મુમુક્ષુ પદથી પરમાર્થ માર્ગની યાત્રા શરૂ થાય છે. અને અહીંયા કહે છે કે હવે એને એવું સુખ દુઃખની સંસારના સુખ દુઃખ ઉપર તો હવે વૈરાગ્ય થઈ ગયો. જો દુઃખ ઉપર વૈરાગ્ય તો હતો જ, રિઝલ્ટ ઘણું સારું કહેવાય, રિઝલ્ટ સારું કહેવાય. એને કહે છે હવે સ્થિતિ શું થઈ, તો કે સંસારના સુખ દુઃખ દ્રષ્ટિ ખુલી ગઈ અને સાચું ભાન થવાથી વૈરાગ્ય થયો. સંસારના સુખના કારણ ઉપર અને દુઃખના, આજ સુધી સુખના કારણ ઉપર ઈ ફૂલાતો હતો કે વી આર લકી, એટલા આપણે ભાગ્યશાળી. હવે કહે છે કે ખ્યાલ આવ્યો કે ભાગ્ય નથી, આ પણ દુર્ભાગ્ય છે, પણ એને આંચળો ભાગ્યનો છે, કારણ કે મારી ભ્રાંતિ છે, માટે ભ્રાંતિ મારા તરફ છે, જ્ઞાની તરફ નથી. જ્ઞાની તો કહે છે આ પણ સુખની બેડી હોય તો પણ સોનાની હોય તોય બેડી છે, અને તીર્થંકરની જગ્યાએ પેલે ચક્રવર્તી પદ હોય તો પણ બંધનું કારણ છે, વધતો વૈભવ બંધનું કારણ છે. સુખ એ પણ વૈરાગ્યને માટે જ્યારે કારણ બને ત્યારે આ પદમાં આવી ગયો, એ વેદ સંવેદ્ય પદ. એને સંસારના સુખ એ પણ મારા બંધનું કારણ છે, આવી અંદરથી પ્રતીતિ થઈ. આ એક પરિણામ આવ્યું એનું કે સુખના ઉપાયો ઉપર પણ પ્રીતિ ઘટી જાય છે. ખ્યાલ આવ્યો? પરિસ્થિતિમાં શું બદલ થયો? દુઃખના ઉપાયો કરવામાં તો સમજાય કે ખૂબ બરોબર હતો, પણ હવે કે સુખના ઉપાયો ઉપરની પ્રીતિ પણ ઘટી જાય. આ સુખનો રાગ જ મને સંસારમાં ડૂબાડે છે એવું સાચું ભાન થાય છે. હવે એને સંસારનું કારણ પહેલાં દુઃખ લાગતું હતું, હવે એને સુખ લાગે છે કે સુખ છે એ પણ મારી મુક્તિના માટે તો અવરોધ છે. એટલે એને સંસાર સુખનો દ્વેષ વર્તે છે અને મુક્તિનો રાગ થાય છે, અને અત્યાર સુધી મુક્તિ ઉપર દ્વેષ હતો. સંસાર સુખથી વંચિત કરે એ ધર્મ ઉપર એને દ્વેષ હતો, સંસાર સુખથી વંચિત કરે એ ગુરુ ઉપર એને દ્વેષ હતો, એ ધર્મ ઉપર દ્વેષ, એ દેવ ઉપર દ્વેષ, કે કાંઈ ન આપે આપણને, આપણું હોઈએ લઈ જાય, આપણને આશીર્વાદ આપે એમાં એમ જ કે તારો સંસાર સમાપ્ત થાય. શું કામ છે આવું બધું, તારા ભાવના ફેરા જલ્દી જલ્દી પૂરા થઈ જાય. આ દ્રષ્ટિ બદલાઈ ગઈ, હવે હવે એને મુક્તિના સુખનો રાગ વર્તે છે. એટલે ગ્રંથિ ભેદ થવામાં કેટલો બધો ફરક થઈ જાય છે કે રાગ દ્વેષની આ, અને હવે એને કદાચ કોઈ કહે છે ઉદય હોય, જ્ઞાન થાય એટલે ઉદય મટતો, અને ઉદય હોય અને કોઈ પ્રવૃત્તિ કરવી પડે તો કેવી રીતે કરે છે એનું એક ઉદાહરણ આપ્યું છું. કેવી? તપેલા લોઢા ઉપર પગ મૂકવા તુલ્ય છે, અને જ્યારે જ્યારે એ પ્રવૃત્તિનો પ્રસંગ આવે ત્યારે એ કેસ એના મનમાં ભાવ શું છે, આ છેલ્લી હવે નહીં કરું, આ ઉદય આવ્યો છે, ચાલે એમ નથી, છટકી શકાય એમ નથી, ઉપાય નથી, બસ એટલે કે મારી ઈચ્છા એ તો કોઈ કાઢે હવે બીજી વાર થશે નહીં. છેલ્લી પ્રવૃત્તિ, જે પ્રવૃત્તિ કરવી પડે છે ઉદયના કારણે, ઉદયના ધક્કાથી, ત્યાં એના મનની અંદર શું વાત છે, છેલ્લી. અને સંસારી જીવને આ દ્રષ્ટિ ન આવી હોય ત્યાં સુધી હજી અવસર ક્યારે આવે, મોકા ક્યારે આવે, કાંઈ શરીર હાલતું ન હોય, આંખો દેખાતું ન હોય, પગ લથડિયા ખાતો હોય, તો એમ કે મારે તો હજી આ પ્રસંગ આવે અને એમાં જઈએ, એને માણવું છે હજી. એને સંસારમાં, સંસારના પ્રસંગમાં, સંસારના સંગમાં અભરખા કેટલા અભરખા હોય છે, જરા ખરખું વાળે તો હું ત્યાં જાઉં ને, હું ત્યાં જાઉં ને, હું આમ કરું ને તેમ કરું. આ કહે છે કે બધી જ દ્રષ્ટિએ સક્ષમ હોય તો એની મનોભૂમિકા એમ કહે છે કે છેલ્લું હોય તો સારું, અને છેલ્લું હોય છે જ્યારે પોતે એને જરાય પોતાની ઈચ્છા નથી, ત્યારે જ્ઞાની કહે છે કે પગ મૂક્યા સિવાય તો છૂટકો નથી, પણ એ તપેલા લોઢા ઉપર પગ કેવો મૂકે, મુકતા પહેલા તો ઉપાડવાનો વિચાર કરે, મુકતા પહેલા તો ઉપાડવાનો વિચાર કરે. તપેલા લોઢા ઉપર પગ મૂકો, જ્ઞાનીઓ ઉદાહરણ આપે છે કેવું બોલે, તપેલા લોઢા ઉપર પગ મૂકવાનો કેવી મજબૂરી, અને એ કેવો રહીએ તો કે એમાં એક સમય પણ જીવ ચોંટતો નથી, એને કાંઈ રૂચતું નથી, એને એ પ્રકારનો એને ડર છે, પાપનો ડર આવી જાય છે. પાપની પ્રવૃત્તિ હવે અંતિમ છે, જે પાપ પ્રવૃત્તિ છે એ ફરી ન કરવી. અને ઉદાહરણ આપે છે બીજું પંડિતજીએ સર્પ સાથેનો સહવાસ, એ પણ એને જાનના જોખમ છે, જીવના જોખમ છે. કૃપાળુ દેવે એક જગ્યાએ લખ્યું છે, એને બીજી રીતે લખ્યું, જીવવા માટે ઝેર પીએ છે. આ જીવ સંસારની પ્રવૃત્તિ કરતા કરતા જીવવા માટે ઝેર પીએ છે. બોલો આને શું કહેવું. આ જે ત્યાર સુધી જે આસક્તિને કારણે, આસક્તિ એવી હતી કે આવી પાપ પ્રવૃત્તિ અનેક વાર અનંત વાર ભોગવ્યા છતાં એમાંથી કોઈ દિવસ છૂટતો નહોતો, પણ આ ગ્રંથિ ભેદ કર્યો ત્યારે છૂટો. જો મોહની પ્રવૃત્તિ પાપની પ્રવૃત્તિ એને એક વાર તો તોડવી જ પડે, અને એક વાર તૂટી ગઈ એટલે પછી ભાઈડો. દરેક વસ્તુમાં એવું છે કે એક વાર પહેલી વાર જરા ઓળખે ચા છોડી દે, સાદી વાત, સાવ સાદી, કે ચા છોડી દે, ઓહો એના કારણે કેટલા તપ અટકી ગયા, એના કારણે કેટલા નિયમ અટકી ગયા. ચા તો મારે જોઈએ, પણ એક વાર જેને એમ કર્યું કે છોડી દીધે ન, પછી કેટલો વિશ્વાસ એના જીવનની અંદર આવી જાય છે. એમ આ જ્ઞાની કહે છે કે સંસારની આસક્તિનું જોર એક વાર તૂટ્યું, આ વૈરાગ્ય આસક્તિનું જોર તોડવામાં મદદરૂપ થાય છે. અને આ આસક્તિ જ્યારે એને છોડવી હોય ને ત્યારે બહુ અકારી લાગે છે. એ વ્યસન છોડવું હોય ત્યારે વ્યસન ખૂબ અકારું લાગે, પણ જેને કોઈ આવા બોધનો પુરુષાર્થ મળી ગયો, તત્વ શ્રવણની વાત છે, આના પહેલાંની વાત કઈ છે, તત્વ શ્રવણ અને ગુરુ ભક્તિ, બસ એના આધાર ઉપર એ ગમે તેટલું આજ સુધી દુષ્કર માનતો હતો એને એ માટે. અને જીવનો સ્વભાવ એવો છે કે એક વાર જે વસ્તુ છૂટી ગઈ તેને વિશ્વાસ આવી ગયો કે આ મને કંઈ કરી શકે, હવે મને એના વિના ચાલે. આજ સુધી માનતો હતો કેમ, કોઈ કાળે આના વિના મારાથી જીવાશે કેમ, અને છતાં હવે જીવાશે. જો આ એને કરડિયા કરવા, આ ગ્રંથિ ભેદ, વ્યસન છૂટવું એ પણ એક ગ્રંથિભેદ છે, પણ બહુ અલ્પ પ્રમાણમાં છે. અને આપણે ગ્રંથિભેદને સ્વરૂપ બહુ મોટું આપ્યું છે, પણ સંસારના સુખના તમામ કારણો છે એના માટેની આસક્તિ છૂટી જવી આ ગ્રંથિભેદ છે. હોય તોય ભલે, ન હોય તોય ભલે, ઉદાસીનતાનો ભાવ આવે એના પ્રત્યે ક્યાંય રોકાય નહીં, આ વાત છે. પરિણામની ધારા નિર્મળ બની જાય છે. હવે મોહનીય કર્મની સ્થિતિ અંત કોડાકોડી સાગરોપમથી વધારે બંધાતી જ નથી. બોલો, આજ સુધી 70થી ઓછું કોઈ દી બાંધ્યું નહોતું. આજ સુધી એવા મોહના પરિણામ કરતો હતો કે 70 કોડાકોડીથી ઓછું કર્મ ક્યારે એને બાંધ્યું. અને હવે એવી સરસ એની વૈરાગ્ય ઉપશમ થઈ ગયો છે કે એ ગમે એટલું જોર કરે તો એક કોડાકોડીથી વધારે તો એનાથી બંધ બાંધી શકાતો નથી. તો એની ક્ષમતા એટલે એની તાકાત તૂટી કે આસક્તિ તૂટી, તૂટી. જીવનું આત્મબળ તો વધ્યું, બોધબળ વધ્યું, અને મોહનું બળ ઘટ્યું. બસ આ મોહબળ ઘટે, બોધબળ વધે, જેમ બોધબળ વધે એમ મોહબળ ઘટે, એમ ગ્રંથિ ભેદ જીવ કરતો થાય, નાની નાની ગ્રંથિઓને તોડતો જાય. ગાંઠ છે એને સમજાય છે, આજ સુધી એને આ ગાંઠ છે એવું સમજાતું, હવે ખબર પડી કે આ ગાંઠ છે, મારે કાંઈ તોડવી છે, કાંઈ ભૂક્કો કરવો છે, એમ કરીને આ જાય છે. બસ આ પ્રકારે આત્માની પરિસ્થિતિ બધી બદલાઈ જાય છે. આ બધો ચોથી દ્રષ્ટિનો અને તેના અંતે પ્રાપ્ત થનારા સૂક્ષ્મ બોધનો પ્રભાવ છે. આ વેદ સંવેદ્ય પદ મુક્તિના અને બંધના કારણોનું યથાર્થ જ્ઞાન, યથાર્થ સમજણ, નયથી પર, નિક્ષેપથી પર, આશય સંયુક્ત, જ્ઞાનીઓએ જે ભાવ કીધા છે એના આધાર ઉપર અનેકાન દ્રષ્ટિથી કરવું, બસ આ પદની અંદર જગતના બધા જીવો પ્રાપ્ત થાય.